આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર. ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરના દેશોમાં હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે કોરોના વાયરસના નિયંત્રણો પૂરા થશે, ક્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ થશે. આ બધું શક્ય બનશે જ્યારે વિશ્વની મોટાભાગની વસ્તીને કોરોના વાયરસ રસી આપી દેવામાં આવી હશે. એટલે એક રીતે જોઈએ તો હવે રસીકરણની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ફાઇઝર અને એસ્ટ્રાઝેનેકા બે પ્રકારની રસીઓ ઉપલબ્ધ થવાની છે. હાલ મળતા સમાચાર પ્રમાણે પ્રથમ તબક્કામાં ફાઇઝરની રસીનો પહેલો પુરવઠો ઓસ્ટ્રેલિયા પહોંચશે, જે પ્રાયોરિટી ગ્રુપ્સ એટલે કે હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને અમુક એજ્ડ કેરના વડીલોને આપવામાં આવશે. ત્યારબાદ મોટાભાગના ઓસ્ટ્રેલિયન્સને ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી રસી આપવામાં આવે તેવી શક્યતા છે, કારણ કે એ રસી ઓસ્ટ્રેલિયામાં બની રહી છે. આ બંને રસીમાં શું તફાવત છે અને કેટલી સામ્યતા છે, આવો જાણીએ ડોક્ટર ભૌમિક શાહ પાસેથી.
SBS રેડિયો સમાચાર, સાંપ્રત ઘટનાઓ અને પ્રેરક પ્રસંગો આપની ભાષામાં. જોડાઓ અમારી સાથે વાતચીતમાં sbs.com.au/gujarati.
ભૌમિકભાઈ, SBS ગુજરાતીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે.
થેન્ક યુ નીતલબેન.
ભૌમિકભાઈ, ગયા વર્ષે જ્યારે કોરોના વાયરસ મહામારીની શરૂઆત હતી ત્યારે આ મહામારી શું છે તે સમજવામાં તમે અમારી મદદ કરી હતી. હવે જ્યારે વાયરસ સામે રસી તૈયાર થઈ ગઈ છે અને તેમાં બે પ્રકારની રસીઓ આવી છે, ત્યારે ફરી એકવાર અમે તમારી પાસેથી એ જાણવા માંગીએ છીએ કે ફાઇઝર અને એસ્ટ્રાઝેનેકાની રસી વચ્ચે શું તફાવત છે, અને ભલે અત્યારે ઓસ્ટ્રેલિયનોને તેમાં કોઈ પસંદગી મળવાની નથી પણ ભવિષ્યમાં સંજોગો બદલાય અને આ બેમાંથી એક રસી પસંદ કરવી પડે તો એ નિર્ણય અમે કઈ રીતે લઈ શકીએ, બંને રસી વિશે થોડી પાયાની માહિતી આપી શકશો?
ઓસ્ટ્રેલિયા અત્યારે આપણે ઇન્ટરનેશનલ પર્સપેક્ટિવમાં જોઈએ તો ખૂબ લકી પોઝિશનમાં છે કે ઓસ્ટ્રેલિયામાં અત્યારે નંબર ઓફ કેસીસ લિમિટેડ છે અને સ્ટીલ અમુક ક્લસ્ટર જે મેલબર્ન અને સિડનીમાં છે એને કંટ્રોલ કરવાના એફર્ટ હજી ચાલુ છે. એને કારણે કદાચ વેક્સિનેશન થોડું વહેલું કરવાની વિચારણા થઈ રહી છે, પણ તેમ છતાં આપણે એ સિચ્યુએશનમાં છીએ કે આપણે ધ્યાનથી વેક્સિનને ઇવેલ્યુએટ કરીને નક્કી કરી શકીએ કે કઈ વેક્સિન અથવા વેક્સિનો આપણે ઓસ્ટ્રેલિયામાં ચાલુ કરીએ. ઓસ્ટ્રેલિયાના જે ત્રણ કેન્ડિડેટ વેક્સિન્સ છે એમાંથી બે વેક્સિનની ફેઝ 3 ટ્રાયલના અર્લી રિઝલ્ટ રિલીઝ થઈ ચૂક્યા છે. જે તમે કહ્યું એમ ફાઇઝર એન્ડ બાયોટેકની જે વેક્સિન છે અને બીજી છે ઓક્સફર્ડ અથવા એસ્ટ્રાઝેનિકાની જે બ્રિટનની વેક્સિન છે. એ બંને વેક્સિન અત્યારે માર્કેટ થઈ રહી છે અને ઓસ્ટ્રેલિયાએ એના અમુક ડોઝિસ સિક્યોર કરેલા છે. તો સૌથી પહેલા જો આપણે વાત કરીએ કે આ બંને વેક્સિન, બંનેનો પર્પઝ એક જ છે કે COVID-19 રોગ અટકાવવો, પણ એ બંનેમાં સ્ટ્રક્ચરલી થોડા ફરક છે. ને એ સમજીએ તો કદાચ એના અનુસંધાનમાં બીજી ઘણી વસ્તુઓ ક્લિયર થઈ શકે. તો સૌથી પહેલા જો આપણે વાત કરીએ બ્રિટનની જે ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા કંપનીના કોલેબોરેશનમાં બનેલી વેક્સિનની, તો એ વેક્સિન છે એને એડિનો વાયરસ વેક્સિન કહીએ છીએ. એસેન્શિયલી એક જે આપણે યુઝ્યુઅલી કફ એન્ડ કોલ્ડ માટેના વાયરસ હોય એવો હ્યુમન અથવા તો માણસોને થતો વાયરસ નથી, પણ આ ચિમ્પાન્ઝીમાં થતા એક વાયરસની અંદર જીનેટિક મોડિફિકેશન કરીને એવી રીતનો વાયરસ બનાવવામાં આવે છે કે જે આપણા બોડીમાં ઇન્જેક્ટ કરવાથી એ જ્યારે ગ્રો થાય તો બોડીમાં એ એન્ટીજન અથવા પ્રોટીન રિલીઝ કરે જે વાયરસને રિલેટેડ, કોરોના વાયરસને રિલેટેડ હોય. અને એમાં રિયલ બોડીની અંદર કોઈ લાઈવ કોરોના વાયરસ આવતો નથી, એટલે ઇન્ફેક્શનના કોઈ ચાન્સીસ નથી. અને આ વાયરસ યુઝ્યુઅલી માણસોમાં ઇન્ફેક્શન કરતો નથી, એટલે કોઈ સિગ્નિફિકન્ટ હેલ્થ ઇસ્યુ એમાં થવાના નથી. અને આપણી ઇમ્યુન સિસ્ટમ જ્યારે વાયરસના પ્રોટીનથી એક્સપોઝ થાય છે અલ્ટિમેટલી, અને એ તૈયાર રહે છે કે જ્યારે ખરેખર કોરોના વાયરસનું ઇન્ફેક્શન થાય તો બોડીમાં ઇમ્યુનિટી ઓલરેડી ડેવલપ થઈ ગઈ હોય છે. એટલે ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની જે વેક્સિન છે એમાં લાઈવ વાયરસ જે હ્યુમનમાં ઇન્ફેક્શન ન કરી શકે એ ઇન્જેક્ટ કરવામાં આવે છે અને એના બે ડોઝ હોય છે અને બંને મસલની અંદર ઇન્જેક્શન આપવામાં આવે છે. જ્યારે જે બીજું કેન્ડિડેટ વેક્સિન છે, જે ફાઇઝરની વેક્સિન છે, અમેરિકન કંપનીની વેક્સિન છે, એ વેક્સિનની અંદર એ લોકો વાયરસનું ઇન્જેક્શન નથી કરતા, પણ કોરોના વાયરસની અંદરનું જે જીનેટિક મટીરિયલ છે, જેને એમઆરએનએ અથવા મેસેન્જર આરએનએ કહેવામાં આવે છે, એ લોકો સિન્થેસાઇઝ કરે છે લેબની અંદર, અને એ એમઆરએનએને સીધા એ લોકો ઇન્જેક્ટ કરે છે. અગેન મસલની અંદર બે ડોઝ આપવામાં આવે છે 3 વીકના ડિફરન્સ ઉપર, અને એ એમઆરએનએ આપણા શરીરના સેલની અંદર જઈને ત્યાં આગળથી વાયરસના પ્રોટીન બનાવે છે અને એને સામે ઇમ્યુન સિસ્ટમ તૈયાર થાય છે. એટલે આ બંનેમાં જે ડિફરન્સ મેઇન છે કે એકની અંદર એનિમલ વાયરસ ઇન્જેક્ટ કરવામાં આવે છે અને બીજાની અંદર ખાલી વાયરસનું આરએનએ મટીરિયલ ઇન્જેક્ટ કરવામાં આવે છે. એનાથી ફરક એ પડે છે કે જ્યારે તમે રિયલ વાયરસને ઇન્જેક્ટ કરતા હો તો એને સ્ટોરેજ માટેનું ટેમ્પરેચર ખાલી તમે ફ્રીજિંગ યુઝ્યુઅલ ફ્રીજના ટેમ્પરેચર ઉપર મૂકો તો પણ ચાલે એમ હોય છે. જ્યારે એમઆરએનએ ખૂબ ફ્રેજાઇલ મોલેક્યુલ છે અને એને પ્રિઝર્વ કરવા માટે અથવા ટ્રાન્સપોર્ટ કરવા માટે ખૂબ ઓછા ટેમ્પરેચરની અરાઉન્ડ -70 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરની જરૂર પડે છે. એટલે અલ્ટિમેટલી બંને વાયરસની અંદર લોજિસ્ટિક્સના ફરક છે કે કેવી રીતે એને તમે ટ્રાન્સપોર્ટ કરી શકો, સ્ટોર કરી શકો, એ બંનેનો મેજર ડિફરન્સ એને કારણે છે કે તમે શું ઇન્જેક્ટ કરો છો. એટલે આ બંને વાયરસ બંને વાયરલ વેક્સિન્સની અંદર આ સ્ટ્રક્ચરલ ફરક છે. હવે એવું પણ બને કે અત્યારે આપણી જે ઓથોરિટી છે TGA થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન, જે અમેરિકાની FDAની જેમ કોઈ પણ નવી પ્રોડક્ટ હોય એની સેફટી, એફિકસી અને એને માટે અવેલેબલ ક્લિનિકલ ડાટાનું એનાલિસિસ કરીને ચૂઝ કરે કે એને આપણે ઓસ્ટ્રેલિયામાં માર્કેટ કરવા માટે અલાઉ કરવું કે નહીં, અને એના માટે લોકોને શું ઇન્ફોર્મેશન આપવી જરૂરી છે. દે આર એનાલાઇઝિંગ ધ ઇન્ફોર્મેશન ફોર બોથ ધીસ વેક્સિન. પણ જો એમ બને કે એક વેક્સિન પહેલાં અપ્રૂવ થાય અને પછી બીજી અપ્રૂવ થાય, તો એમ પણ બને કે બંને વેક્સિન એક સાથે અપ્રૂવ થાય, અને જો એવી સિચ્યુએશન આવે કે બંને વેક્સિન એક સાથે અપ્રૂવ થાય, ત્યારે આપણી પાસે ઓપ્શન કદાચ એવો ચૂઝ કરવાનો આવે કે કઈ વેક્સિન લેવી. અને એના માટે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે બંને વેક્સિનની હેડ ટુ હેડ કમ્પેરિઝન હજુ કોઈ ક્લિનિકલ ટ્રાયલમાં થઈ નથી, જે આપણને ખબર પડે કે એકની એફિકસી બીજા કરતાં વધારે છે, એકની સેફટી બીજા કરતાં વધારે છે કે નહીં. પણ ઇટ બોઇલ્સ ડાઉન ટુ કે બંનેની મેન્યુફેક્ચરિંગની જે પ્રોસેસ હોય, બંનેની અંદર જે કમ્પોનન્ટ હોય, કેમિકલ્સ, પ્રિઝર્વેટિવ્સ કે જે હોય, એ બંનેમાં થોડોક ફરક હશે. એટલે મોસ્ટલી એમાં જો એવું હોય કે કોઈ માણસને એલર્જીક રિએક્શનના ચાન્સીસ હોય, કેમ કે વેક્સિન જ્યારે બનાવવામાં આવે છે એમાં જે મેઇન કમ્પોનન્ટ હોય એના સિવાય એના પ્રિઝર્વેટિવ્સ અને બીજા ઘણા કેમિકલ્સ રાખવામાં આવે છે જેથી એની સ્ટોરેજ સારી રીતે થઈ શકે. અને એમાં જો એવું બને કે કોક માણસને એક વેક્સિનના કમ્પોનન્ટથી પ્રોબ્લેમ હોય તો એને બીજા વેક્સિનનો ઓપ્શન રહે. તો યુઝ્યુઅલી જ્યારે TGA આ વેક્સિન અપ્રૂવ કરતી હોય છે, એના માટેની ફેક્ટ શીટ બનાવતી હોય છે અને કોણ એના માટે એલિજિબલ છે અને કોણે એ ન લેવી જોઈએ એના માટેના રેકમેન્ડેશન્સ આપતી હોય છે. એટલે જો બે વેક્સિન અવેલેબલ હોય તો યુઝ્યુઅલી ઇટ ઇઝ અ ગુડ આઈડિયા કે તમે ડૉક્ટર સાથે ડિસ્કસ કરો, અને એવું બને કે એક વેક્સિન તમારા માટે હિતાવહ ના હોય તો તમે બીજી વેક્સિન લો, એક પોસિબિલિટી છે. અને બીજી, ક્યારેક લોકો એમ વિચાર કરતા હોય છે કે વેક્સિનના મેન્યુફેક્ચરિંગની પ્રોસેસમાં અમુક વખત લોકોને રિલિજિયસ સેન્સિબિલિટી હોય છે, જ્યારે સેલ કલ્ચરમાં વેક્સિન બનાવવામાં આવે તો આ બંને વેક્સિનની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અલગ છે, ઘણીવાર એના કારણે પર્સનલ રીઝનથી પણ માણસો એક અથવા તો બીજી વેક્સિન ચૂઝ કરે એવું બની શકે એમ છે.
શ્રોતા મિત્રો, કોરોના વાયરસ રસી વિશે કેટલાક એવા પ્રશ્નો છે જે પાછલા કેટલાક દિવસોમાં, મહિનાઓમાં માત્ર ગુજરાતીઓએ જ નહીં, વિવિધ ભાષા બોલતા, વિવિધ ધર્મ પાળતા લોકોએ ઉપાડ્યા છે, ખાસ કરીને તેના ઉત્પાદન અને તેના સંશોધન સમય વિશે. ભૌમિકભાઈ, એક સવાલ એવો આવ્યો તો કોરોના વાયરસ રસી વિશે કે તેના સંશોધન દરમિયાન કે જે ટ્રાયલ રસી બનતી હતી ત્યારે તેમાં કેટલીક પ્રતિબંધિત કે લોકોને વાંધો આવે તેવી વસ્તુઓનો ઉપયોગ થયો છે, તેની થોડી વિગતો જણાવશો? અને શું એ જ વસ્તુ અત્યારે જે ઓસ્ટ્રેલિયામાં ડિલિવર થવાની છે એ રસીમાં પણ તેનો સમાવેશ હશે, તેના વિશે માહિતી આપી શકશો?
નીતલબેન, આ જે મુદ્દો છે ખૂબ અગત્યનો છે, પણ એની સાથે આઈ વુડ રેકગ્નાઇઝ ધ ફેક્ટ કે આ મુદ્દો ઘણા લોકો માટે ઘણો પર્સનલ છે, અને જ્યારે કમ્પોનન્ટ્સ ઓફ વેક્સિન અને રિલિજિયસ પ્રોહિબિશન્સ ક્લેશ થતા હોય છે ત્યારે એનું ડિસિઝન મેકિંગ ઘણું પર્સનલ હોય છે. પણ ઇફ વી ગો થ્રુ ધ ફેક્ટ કે વેક્સિન ડેવલપમેન્ટની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં શું જરૂરી છે, આગળ જેમ આપણે વાત કરી કે આ બે વેક્સિન જે છે, ફાઇઝરની વેક્સિન અને ઓક્સફર્ડની વેક્સિન, એ બંને સ્ટ્રક્ચરલી જુદી છે. કે ફાઇઝરની વેક્સિન એમઆરએનએ વેક્સિન છે, એમાં ખાલી એ મોલેક્યુલ લેબની અંદર સિન્થેસાઇઝ કરવાનો હોય છે એન્ઝાઇમેટિક મેથડથી, અને માઇક્રોબ્સની અંદર એ ડેવલપ કરવામાં આવે છે. જ્યારે બીજી છે એડિનોવાયરસની વેક્સિન્સ હોય છે, જેમાં વાયરસ ઇન્જેક્ટ કરવાનો છે. વાયરસને ગ્રો કરવા માટે તમારે સેલ કલ્ચરની જરૂર હોય છે, કેમ કે અધરવાઇઝ વાયરસ ખાલી સેલ વગર ગ્રો નથી થઈ શકતા, અને સેલ કલ્ચર તમારે ક્યાંકથી લાવવું પડે, ને સેલ કલ્ચરનો પ્રોપર વાયરસ રહે એના માટે તમારે ગ્રોથ મીડિયમ નાખવું પડે. એસેન્શિયલી આપણે વાત કરીએ તો જ્યારે લેબમાં જે સેલ કલ્ચર બનતા હોય છે એ લોકોને ઇમોર્ટલ સેલ અથવા અમર સેલ કહેવામાં આવે છે. એ સેલ્સ વર્ષો પહેલા એ લોકોએ ગેધર કર્યા હોય છે. ઘણીવાર એનિમલ સેલ હોય છે, ઘણીવાર એ હ્યુમન સેલ્સ હોય છે, અને એ સેલ દે કેન રેપ્લિકેટ એન્ડ ગો ઓન ફોર યર્સ એન્ડ યર્સ. એટલે અમુક સેલ લાઇન્સ 1960s અને 1970s છે. એટલે કન્સેપ્ચ્યુઅલી એ હવે અલાઈવ ઓર્ગેનિઝમ કહેવાય કે ખાલી એ સેલ લાઇન કહેવાય, એ પર્સનલ ઇન્ટરપ્રિટેશનની વાત છે. પણ જ્યારે તમે વાયરલ વેક્સિન, રિયલ વાયરસની, એટેન્યુએટેડ વાયરસની વેક્સિન બનાવવાના હો, તો તમારે સેલ કલ્ચર વાપરવું પડે. એના માટે તમે કોઈ એનિમલ કે હ્યુમનને અત્યારે કિલ નથી કરતા, પણ એ ખાલી લેબની શેલ્ફ ઉપર રહેતી આ સેલ લાઇન્સ છે. એમાં ગ્રોથ માટે અમુક વાર તમારે ગ્રોથ ફેક્ટર નાખવા પડતા હોય છે, અને ગ્રોથ ફેક્ટર અથવા તેના કમ્પોનન્ટ હોય ક્યારેક એનિમલમાંથી ડિરાઈવ થતા હોય છે, અને અમુક ગ્રોથ ફેક્ટર્સ ક્યારેક પિગ્સમાંથી ડિરાઈવ થતા હોય છે, અને અમુક ગ્રોથ ફેક્ટર્સ કાઉમાંથી ડિરાઈવ થતા હોય છે. અને જ્યારે ફાઇનલ પ્રોડક્ટ બને ત્યારે એ સેલ કલ્ચર એની અંદર નથી હોતું, એની અંદરથી ખાલી વાયરસ સેપરેટ કરી, ફિલ્ટર કરી અને પેક કરવામાં આવે છે. એટલે એને મેન્યુફેક્ચરિંગમાં ક્યાંક સેલ કલ્ચર અને ક્યાંક ગ્રોથ ફેક્ટરમાં એનિમલ પ્રોડક્ટની જરૂર પડતી હોય છે. ફાઇનલ પ્રોડક્ટમાં એના ટ્રેસીસ પણ લગભગ નથી હોતા. પણ જ્યારે ઇમોશનલી અટેકિંગ, ઇમોશનલી અટેચમેન્ટની વાત જે આવે, એની અંદર જ્યારે આ ઇન્ફોર્મેશન આવે કે એની પ્રોડક્શનની અંદર ક્યાંક સેલ કલ્ચર વપરાયું છે અથવા ક્યાંક એનિમલ પ્રોડક્ટ વપરાયું છે, ત્યારે ક્યારેક એ આપણા ઇમોશનને ફોર વેરિયસ રીઝન અસર કરતું હોય છે. એ ઘણું જરૂરી છે કે આપણને ખબર પડે કે જે ફાઇનલ પ્રોડક્ટ હ્યુમનમાં એડમિનિસ્ટર કરવામાં આવે છે એમાં હવે એ વસ્તુના ટ્રેસીસ પણ છે કે નહીં. અને બીજી એક વસ્તુ એ પણ છે કે જ્યારે લાઈફ અને ડેથની સવાલ હોય ત્યારે એક સવાલ પૂછવાનો હોય છે કે આનો કોઈ ઓલ્ટરનેટિવ, આ ટ્રીટમેન્ટનો કોઈ ઓલ્ટરનેટિવ આપણી પાસે છે કે નહીં. અને મોટાભાગના આ ઇસ્યુની અંદર, જેમ એસબીએસએ પણ ખૂબ સારી રીતે કવર કર્યું છે, કે મોટેભાગની રિલિજિયસ બોડીઝ જ્યારે આ મુદ્દાઓનો વિચાર કરે છે તો એ લોકો ખૂબ સૂક્ષ્મ રીતે વિચાર કરે છે. ખાલી એનું કોન્ક્રીટ ઇન્ટરપ્રિટેશન કરવાને બદલે એ લોકો નક્કી કરે છે કે આ સિચ્યુએશનમાં આ ટાઈપની પ્રોડક્ટ અપ્રોપ્રિયેટ છે કે નહીં. અને આઈ થિંક મોટાભાગના લોકો આવી કોરોના વાયરસ જેવી પેન્ડેમિક જેમાં લાખો લોકો મરી રહ્યા છે અને એનાથી વધારે લોકો ડિસેબલ થઈ રહ્યા છે, એ સિચ્યુએશનમાં આવું ડિસ્ટન્ટ જે એસોસિએશન છે ડ્યુરિંગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, એની અંદર પછી એક કોઈ પણ ક્રિશ્ચિયન, ઇસ્લામિક, હિન્દુ, શીખ, જૈન, કોઈ પણ જે રિલિજિયન બોડી હોય, એ બધા આમાં પ્રેક્ટિકલ ડિસિઝન મેકિંગ પર ખૂબ એમ્ફસાઇઝ કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આ વસ્તુ આપણે કોન્ટેક્સ્ટમાં, સંદર્ભમાં ઇવેલ્યુએટ કરવી જોઈએ અને ડિસિઝન લેવું જોઈએ. તો અલ્ટિમેટલી ડિસિઝન પર્સનલ છે, પણ એ જાણવું જરૂરી છે કે દરેક વેક્સિન એક રીતે નથી બનતી. અને બીજી વસ્તુ કે અલ્ટિમેટલી જે સેલ કલ્ચર અને ગ્રોથ પ્રોડક્ટની વાત કરીએ છીએ, ફાઇનલ પ્રોડક્ટની અંદર એ રિયલી એક્ઝિસ્ટ નથી કરતી. એ બે વસ્તુ ખૂબ જાણવી જરૂરી છે.
કોરોના વાયરસ રસીના વિષય પર હજી ઘણી બધી માહિતી મેળવવી છે, એટલે આજે અહીં વિરામ લઈએ છીએ અને ડોક્ટર ભૌમિક શાહ સાથેનો આ વાર્તાલાપ આવતા કાર્યક્રમમાં ફરી આગળ વધારીશું. તમારા મનમાં રસીને લઈને કોઈ પ્રશ્ન હોય તો અમને લખી મોકલાવો અને અમે કાર્યક્રમમાં તમારા સવાલો પણ સમાવી લઈશું. લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.